પ્રેરણા નંબર 314. પૂનમનો પૂર્ણચંદ્ર આકાશમાં અજવાળું પાથરી રહ્યો છે. મૃદુ મધુર ઠંડક પ્રસરી રહી છે. માનવ અને વનસ્પતિ સૃષ્ટિ પ્રફુલ્લતા અનુભવી રહ્યા છે. પરંતુ એક શ્યામ વર્ણી વાદળી આવીને ચંદ્રને ઢાંકી દે છે. નાના તારાઓ પણ આવૃત થાય છે. પૃથ્વી પર ગ્લાનિ પ્રસરે છે. ઉદાસીનતા અને અંધકાર ફેલાય છે. પરંતુ થોડી જ વારમાં પ્રકૃતિ અનુગ્રહ કરી પવનની વેગીલી ગતિથી વાદળીને દૂર હડસેલી દે છે. વિખરાયેલી નાની નાની ધવલ વાદળીઓ ચંદ્રનો કંઠહાર બની સૌંદર્ય વૃદ્ધિ કરી રહી છે. ચોમેર આનંદનું મોજું ફરી વળે છે. માનવ જીવનમાં પણ શ્યામ વાદળ ઘેરાય, અંધકાર છવાય ત્યારે ભગવત કૃપાનો પવન ફૂંકાતા અંધકાર હટી જાય છે. જીવનમાં ઉજ્જવળતાનું ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે. આ જ રીતે અનાદિકાળથી ઉત્કર્ષ અપકર્ષનો ક્રમ ચાલ્યા જ કરે છે. માનવ જીવન કટુ મધુ પ્રસંગોની શૃંખલા છે. આ મંગલકારી રહસ્યમય ભાગવત વિધાન જ છે. પૂજ્યભાઈ, આ પ્રેરણાની અંદર પ્રકાશ અને અંધકારની, સુખ અને દુઃખની વાત કરે છે. પૂનમનો પૂર્ણ ચંદ્ર આખો ખીલેલો, પૂર્ણિમાનો ચંદ્ર કેટલો મસ્ત હોય છે. જે આકાશમાં અજવાળું પાથરે છે, પૃથ્વી પર પણ મધુર મૃદુ સરસ મજાની નાજુક નમણી ઠંડક પ્રસરી રહે છે. આને કારણે માનવ અને વનસ્પતિ સૃષ્ટિ પ્રફુલ્લતા અનુભવી રહ્યા છે, પ્રસન્નતા અનુભવી રહ્યા છે. તેજોમય વાતાવરણની અંદર, શીત ચાંદનીની અંદર તન મનથી સ્નાન કરી રહ્યા છે. ગજબને આહલાદકતા છે. પરંતુ ઓલ ઓફ સડન એક શ્યામ વર્ણી વાદળી આવે છે, ચંદ્રને ઢાંકી દે છે. નાના તારાઓ પણ આવૃત થાય છે. એક શ્યામ વાદળી આવી ગઈ એકાએક. ચંદ્ર શ્યામ વાદળીથી ઢંકાઈ ગયો. નાના તારાઓ પણ એનાથી આવૃત થયા, એની નીચે છુપાઈ ગયા. જેને કારણે પૃથ્વી પર જે પ્રકાશ પથરાતો હતો એ હવે પથરાતો નથી. એની અંદર ગ્રેઈશ કલર આવી ગયો છે. પૃથ્વી પર જાણે ગ્લાની પ્રસરે છે, ઉદાસીનતા પ્રસરે છે, અંધકાર ફેલાય છે. પરંતુ આ અંધકાર છે, ટાઈમ બેન્ડ છે, શાશ્વત નથી. જો સુખ ટકતું નથી તો દુઃખ પણ ટકતું નથી. પ્રકાશ ટકતો નથી, અંધકાર પણ ટકતો નથી. જે અંધકાર આવ્યો છે, આગંતુક છે, એ સમય જતા વિખરાઈ જાય છે. થોડી જ વારમાં પ્રકૃતિ અનુગ્રહ કરે છે. પવનની વેગીલી ગતિ, પવનની લહેરખીઓ આવે છે. વેગીલી ગતિથી પવનની લહેરીઓ સ્પીડથી આવે છે અને વાદળીને દૂર હડસેલી દે છે. વાદળી ચંદ્ર પરથી હટી જાય છે અને વિખરાયેલી નાની નાની ધવલ સરસ મજાની રૂપેરી સોનેરી વાદળીઓ ચંદ્રનો કંઠહાર બનીને સૌંદર્ય વૃદ્ધિ કરી રહે છે. ચંદ્રનો કંઠહાર બની જાય છે અને સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. ચારે બાજુ આનંદનું મોજું ફરી વળે છે. જે વાદળીનો અંધકાર આવ્યો હતો, શ્યામ વાદળીનો, પવનની વેગીલી ગતિથી જતો રહે છે. ઇટ મીન્સ કે ટાઈમ બેંગ હતું, શાશ્વત નહોતું, આવીને જતું રહેવાનું હતું, તો જાય જ છે. અને ત્યાર પછીનો પાછો જે પ્રકાશ હતો એ આવી જાય છે, ઉલટાની એ પ્રકાશમાં વૃદ્ધિ થાય છે. નાની નાની રૂપેરી વાદળીઓ ચંદ્રની આજુબાજુ ગોઠવાઈ જાય છે, જાણે ચંદ્રનો કંઠહાર બની જાય છે. અને સૌંદર્યમાં અભિવૃદ્ધિ થાય છે, જે સૌંદર્ય હતું એની અંદર પણ વધારો થાય છે. અને ચારે બાજુએ આનંદનું મોજું ફરી વળે છે. માનવ જીવનમાં પણ આવું જ છે. જ્યારે શ્યામ વાદળ ઘેરાય, કોઈ તકલીફ આવે, કોઈ હર્ડલ્સ આવે, ત્યારે લાગે કે અંધકાર છવાઈ ગયો છે, દિશા સૂજતી નથી, ક્યાં જવું, શું કરવું ખબર પડતી નથી, ગભરામણ થાય છે, મૂંઝવણ થાય છે, હારી જવાય છે, થાકી જવાય છે, ક્યારેક તૂટી પણ જવાય છે. પરંતુ શ્રદ્ધા એ રાખવી ભગવાનની અંદર, આ ટાઈમ બેંગ છે, જીવનમાં જે હર્ડલ્સ આવ્યા છે, અંધકાર આવ્યો છે, જીવનની અંદર શ્યામ વાદળ ઘેરાયું છે, એ ભગવત કૃપાનો પવન ફૂંકાતા આ અંધકાર હટી જશે અને હટી પણ જાય છે. જીવનની અંદર ઉજ્જવળતાનું, પ્રસન્નતાનું, ઉલ્લાસનું, શાંતિનું, આનંદનું, પ્રકાશનું વાતાવરણ સર્જાય છે અને સર્જાશે. કેમ કે અંધકાર તો ટાઈમ બેંગ હતો, શાશ્વત નહોતો. અંધકારને જવાનું જ હતું, પ્રકાશને આવવાનું જ હતું. ભગવત કૃપાથી જ આ બધું શક્ય છે. તો હર્ડલ્સના સમયે, અંધકારના સમયે આપણે ગભરાવું નહીં, ભગવત નામ સ્મરણ ચાલુ રાખવું, ઉદાસીનતા નહીં રાખવાની, ભગવાનમાં શ્રદ્ધા રાખવાની અને શ્રદ્ધાના જોરે જ આગળ વધવાનું. કારણ કે ભગવાન કોઈને પનિશમેન્ટ કરતો નથી, માં કોઈને પનિશમેન્ટ કરતી નથી, અપલિફ્ટમેન્ટ કરે છે, લેસન આપે છે. અને એમાં પણ શુભ હેતુ હોય છે અને એની અંદર પણ ઉર્ધ્વીકરણ સમાયેલું છે, આગળ જવાનું જ છે. અને એ ગૌરી શંકર પહોંચાડશે જ, અલબત્ત સાથે રહીને જ. અમૃતમની અંદર જ પૂજ્ય ભાઈએ કહ્યું છે, હું તારી સાથે જ છું. અન્યત્ર પણ કહ્યું છે, તારા પગલા દબાવતી જગદંબા તારી પાછળ જ છે. તો માં તારી સાથે છે, હું તારી સાથે છું, તારી પાછળ પાછળ જગદંબા આવી રહી છે. અને રમામબાએ મને પર્સનલી કહ્યું છે કે માં તારી આગળ છે, તો હું એ બધાની સાથે શેર કરું છું કે માં આગળ ચાલી રહી છે, પાછળ પગલા દબાવતી આવી રહી છે, સાથે જ છે. તો ડરવાની કોઈ જરૂર નથી, એ ચોક્કસ પ્રકાશ લાવશે, ચોક્કસ આનંદ લાવશે, ચોક્કસ ઉલ્લાસ લાવશે, શાંતિ લાવશે, પ્રસન્નતા લાવશે. આ શ્રદ્ધા છે અને માં એ કરીને જ જમશે. આ જ રીતે અનાદિકાળથી ઉત્કર્ષ અને અપકર્ષનો ક્રમ ચાલ્યા કરે છે. અનાદિકાળથી માનવ જીવન તો શાશ્વત છે, આ એક શરીર પૂરતું નથી, કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. શરીર તો એક વિરામ છે, પણ આગળ ને આગળ જીવન ચાલે છે. જીવન ક્યારેય અટકતું નથી, અનાદિકાળથી ચાલુ છે. એમાં ક્યારે ઉત્કર્ષ આવે છે અને ક્યારે અપકર્ષ, ક્યારેક ઉપર જઈએ છીએ, ક્યારેક નીચે આવીએ છીએ, ક્યારેક સુખ મળે છે, એની પ્રસન્નતા મળે છે, ક્યારેક દુઃખ મળે તો એની ગ્લાનિ મળે છે. પણ આ ક્રમ ચાલ્યા જ કરે છે. માનવ જીવન આખું એ કટુ અને મધુ, કડવા અને મીઠા પ્રસંગોની એક શૃંખલા છે, એક હારમાળા છે. પણ આ મંગલકારી રહસ્યમય ભાગવત વિધાન જ છે, પણ આમાં મંગલ સમાયેલું છે, ઉર્ધ્વીકરણ સમાયેલું છે, ભગવત લેસન છે, ભગવત કૃપા વરસી રહી છે એમ માનવાનું. અને આ રહસ્યમય ભાગવત વિધાન જ છે. પૂજ્યભાઈ કહેતા કે જીવન રહસ્ય છે, અપાર થયું જગત અને જગત પણ રહસ્ય છે. પૂજ્યભાઈને પૂછીએ કે ભાઈ રહસ્ય બતાવો ને, તો ભાઈ મૃદુ હાસ્ય કરીને કહે, રહસ્યને રહસ્ય જ રહેવા દે ને, એ યથા સમયે અનાવૃત થઈ જશે. અત્યારે રહસ્યને રહસ્ય જ રહેવા દો, શ્રદ્ધા અડગ રાખો, કૃપા વરસી રહી છે, વ્યવધાન રૂપી અમરેલા ફેંકો અને કૃપાની અંદર ભીના થાઓ, ભીંજાઈ જાઓ. માનું સતત સ્મરણ, ચિંતન, સત્સંગ, સંકીર્તન, સ્વરૂપ દર્શન, પૂજન અર્ચન આ જ તમારું જીવન ધ્યેય બની રહો એવા મારા આશીર્વાદ છે. આ તો મા જગદંબાના આશીર્વાદ છે, ચોક્કસ ફળશે જ. પ્રેરણા નંબર 315. સ્વાતિ નક્ષત્રના વર્ષા બુંદને છીપ સહર્ષ ઝીલે છે ત્યારે મહામૂલ્યવાન મોતીનું સર્જન થાય છે. વાંસમાં ઝીલાય ત્યારે વંશ લોચન નિપજે છે. કદલી વૃક્ષ એ બુંદને ઝીલે ત્યારે કપૂરમાં પરિણમે છે. ચાતક પરિતૃપ્ત થાય છે, ધરતી હરિયાળી થઈ સુશોભિત બને છે. ઉચિત સમયે ગ્રહણશીલ પાત્રમાં ઝીલાય ત્યારે પાણી નહીં અમૃત જ હોય છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર ઉચિત સમયની વાત કરે છે. યોગ્ય સમયે યોગ્ય વસ્તુ બને છે. એ સમયને આપણે વહેલો નથી લાવી શકતા, મોડો નથી કરી શકતા. ઉચિત પાત્ર હોય, ઉચિત ઋતુ હોય, પ્રકૃતિ હોય, આ બધાની અંદર ઉચિત સમયે ઉચિત પરિવર્તન અને ઉચિત પરિણામ આવે છે, જે ખૂબ સુંદર હોય છે, અમૂલ્ય હોય છે, અલભ્ય હોય છે, અકલ્પ્ય હોય છે, ચમકદાર હોય છે, ઝમકદાર હોય છે, આખું જીવન પરિવર્તન કરી નાખે છે. કંઈક અમૂલ્ય અમૂલ્ય ખજાનો જાણે એમાંથી નિસૃત થઈને બહાર આવતો હોય એવું વાતાવરણ સર્જાય છે. વર્ષા બૂંદ તો ઘણા હોય, વર્ષા વરસતી હોય છે, પરંતુ જ્યારે સ્વાતિ નક્ષત્રની અંદર વર્ષાનું બૂંદ પડે અને એ છીપ સહર્ષ આનંદ સહિત ઝીલી લે, એને સ્વીકારી લે, ત્યારે મહામૂલ્યવાન મોતીનું સર્જન થાય છે. સાચું મોતું, સાચું મોતી, ચમકતું દમકતું ઝબકતું મોતી. આંખ ઠરી જાય, દિલ ખુશ થઈ જાય, મન લોભાઈ જાય એવું મોતી, સરસ મજાનું મોતી. પણ એ સ્વાતિ નક્ષત્રની અંદર વર્ષાનું બૂંદ પડે ત્યારે જ. ઇટ મીન્સ કે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ થાય છે અને એ મહામૂલ્યવાન થાય છે. વાંસમાં જ્યારે આ સ્વાતિ બુંદ સ્વાતિ નક્ષત્રની અંદર વર્ષા બુંદ જ્યારે વાંસમાં ઝીલાય છે ત્યારે તો વંશ લોચન નિપજે છે. કેટલી મોટી વાત છે. કદલી વૃક્ષ એ બુંદને ઝીલે ત્યારે કપૂરમાં પરિણમે છે. કદલી વૃક્ષ પર જ્યારે આ બુંદ પડે છે ને ત્યારે કપૂર બની જાય છે. આ બુંદથી ચાતક પરિતૃપ્ત થાય છે, સંતોષ અનુભવે છે, શાંતિ અનુભવે છે, તૃપ્તિ અનુભવે છે, પરિતૃપ્ત થાય છે, ધરતી હરિયાળી થઈને સુશોભિત બની જાય છે. એકદમ લીલી છમ હરિયાળી ધરતી સુશોભિત બને છે. કેટલી મસ્ત લાગે છે, જાણે હરિયાળી લીલી ચાદર બિછાવી દીધી હોય, મખમલી ચાદર લાગે છે. ઉચિત સમયે ગ્રહણશીલ પાત્રમાં આ ઝીલાય ને ત્યારે પાણી નહીં અમૃત જ હોય છે. પૂજ્ય ભાઈ અહીંયા પરાકાષ્ઠાની વાત કરે છે. ઉચિત સમયે, યોગ્ય સમયે, જે વ્યક્તિ ગ્રહણશીલ છે, જેને કંઈક મેળવવું છે, જેને ઉર્ધ્વીકરણ કરવું છે, જેને ઉચ્ચ આરોહણ કરવું છે, જેને ઉર્ધ્વમાં પદાર્પણ કરવું છે, જેને મુક્ત ઉડયન જોઈએ છે, જેને શાશ્વત શાંતિ અને શાશ્વત આનંદ જોઈએ છે, જેને ભગવાનને મેળવવું છે, કંઈક પાર્થિવ જગતમાં અપાર્થિવ જગતની અંદર પદાર્પણ કરવું છે, પાર્થિવતાને નીચે મૂકવી છે, કંઈક નવું કરવું છે, મુક્ત ઉડયન કરવું છે, ટાઈમ સ્પેસ થી પર થવું છે, અરે ઉપર જવું છે. જ્યારે હિમગીરી ના ઉચ્ચ શિખર ગૌરી શંકર પર એવરેસ્ટ પર બિરાજતા હોય ને, ત્યારે ત્યાંનું વાતાવરણ જોતા પાર્થિવ જગત વિસરાઈ જાય છે. ત્યાં ટાઈમ નથી, સ્પેસ ની સાથે જાણે ટાઈમ અને સ્પેસ થી સંબંધ તૂટી જતો હોય. એકલા પણ આનંદ મગ્ન પ્રશાંતિપૂર્ણ મુક્ત બની જવાય છે. બધા જ બહુ દ્રેશન જાણે નીચે રહી જાય છે, બધા જ હર્ડલ્સ નીચે રહી જાય છે, બધી ચિંતા વ્યથા ભૂલાઈ જાય છે, વિસરાઈ જાય છે, અસ્તિત્વ ખુદ વિસરાઈ જાય છે. જો આવું ગૌરી શંકર પર થતું હોય તો એનાથી ઉચ્ચ કક્ષાએ, ઉપરની કક્ષાએ જ્યારે ગ્રહણશીલ વ્યક્તિ આ વસ્તુ એનામાં ઝીલાય, ગ્રહણશીલ પાત્રમાં આ ઝીલાય ને, ત્યારે આ પાણી નથી રહેતું, આ પાણીનું બુંદ નથી રહેતું, એ અમૃત બની જાય છે. વાહ ભાઈ વાહ, આનાથી આગળ તો કઈ કહેવાનું રહેતું જ નથી. અમૃત બની જાય છે, એ અમૃતમ બની જાય છે, એ અમૃતમની ધારા બની જાય છે, પૂજ્ય ભાઈની કૃપા વરસી જાય છે. અને એ કૃપાની અંદર આપણે ભીના ભીના બની જઈએ છીએ. બસ એમાં જ ડૂબી જવાય છે, એમાં જ ડૂબ્યા રહેવું છે. બહાર નીકળવાનું મન નથી અને બહાર નીકળવાનો કોઈ અર્થ પણ સરતો નથી. આ જ જીવન છે, જે આમાં જીવાયું એ જ જીવન છે, એ જ જીવન જીવાયું છે, બાકીનું જીવન તો વ્યર્થ છે. આ ગ્રહણશીલ પાત્રમાં ઝીલાય ત્યારે પાણી નથી રહેતું, અમૃત બની જાય છે. આ એમની કૃપાનો આસ્વાદ છે, એમની કૃપાનું ઉર્ધ્વીકરણ છે, પાણી અમૃત બની જાય છે. પ્રેરણા નંબર 316. બાહ્ય ઝાકમ જોડ જગતના અલ્પજીવી જળકાટથી ખેંચાય વેરાન પ્રદેશના મૃગજળની પાછળ જીવનભર દોટ મૂકે, લાભ હાને સુખ દુઃખના દ્વંદ્વોને હાલક ડોલક અવસ્થામાં સમય વ્યતીત કર્યો, પરંતુ કદી અંદર દ્રષ્ટિ ન કરે. જ્યાં છલોછલ ભરેલો રત્ન જડિત અમૃત કળશ છે, જેના પાનથી સાચી તૃપ્તિ થાય છે, જે શાશ્વત શાંતિ આપી શકે છે, જે યથાર્થ ધામ છે, ઉદગમ સ્થાન છે, તેની ઉપેક્ષાને કારણે જ યાતનાઓ ભોગવી પરમ ચૈતન્યના અનુગ્રહથી આંતરદ્રષ્ટિ પ્રાપ્ત થતા આ ધક્કાધક્કી અને સુખના આભાસો પાછળની દોટના દુઃખોથી છૂટી જવાશે. આભાસોથી મુક્ત થઈ યથાર્થમાં સ્થિર થવાશે. પ્રતિબિંબો તરફ નહીં, યથાર્થ બિંબ તરફ વળાશે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર આપણું જાગતિક જીવન અને આંતર જગતનું જીવન સ્પષ્ટ કરે છે. બાહ્ય ઝાક જમાળ, ધન હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, જગતના આ અલ્પજીવી જળકાળથી આપણે ખેંચાઈએ છીએ, જે શાશ્વત નથી, ટાઈમ બેંગ છે, થોડા સમય માટેનો છે. આ બધા ચળકાટ ઝળકાટ ધનના પદના પ્રતિષ્ઠાના માનના આ બધા પહેલા નહોતા, અત્યારે છે, ક્યારેક મળ્યા ક્યારેક ન મળ્યા અને પાછા જતા રહે છે. ક્યારેક હોતું નથી એવી જગ્યાએ જ આપણે દોટ મૂકીએ છીએ. વેરાન પ્રદેશના મૃગજળની પાછળ જીવનભર દોટ મૂકી, રણની અંદર દૂર દૂર લાગે કે અહીંયા પાણી છે, પણ એ મૃગજળ તડકાને કારણે, તરસને કારણે પાણીનો આભાસ થાય પણ પાણી ના હોય. અને હરણ ત્યાં દોડી દોડીને જાય, વ્યક્તિ પણ ત્યાં દોડી દોડીને જાય, પણ એને ઝાંઝવાનું જળ કહે, મૃગ જળ કહે. વેરાન પ્રદેશની અંદર તૃષા અને તાપને કારણે ઉભો થતો આભાસ કહે, એની પાછળ જીવનભર દોટ મૂકી, જે હકીકતે નથી. હકીકતે રણની અંદર કોઈ પાણી હોતું નથી, પણ મૃગજળ એક આભાસ દેખાય છે. એવી જ રીતે જાગતિક જીવનની અંદર ધન પદ અને પ્રતિષ્ઠા માટે આપણે અમૂલ્ય માનવ જીવન અને અમૂલ્ય સમયને ખર્ચી નાખીએ છીએ, જે શાશ્વત નથી. ટાઈમ બેન છે, નહોતું, અત્યારે છે, કદાચ ન પણ હોય અને ભવિષ્યમાં ના હોય. શા માટે આની પાછળ દોટ મૂકીએ છીએ? આની અંદર બે વસ્તુઓ, દ્વંદ્વો કામ કરે છે. ક્યારેક લાભ છે, ક્યારેક હાનિ છે, ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે, ક્યારેક ગેઇન છે, ક્યારેક લોસ છે, ક્યારેક પ્રકાશ છે, ક્યારેક અંધકાર છે. કોને પકડશો? લાઠીને, એક લાઠીને પકડો, એક છેડો પકડો એટલે બીજો આપોઆપ આવી જાય છે. આ દ્વંદ્વોની અંદર આપણે હાલક ડોલક અવસ્થામાં છીએ. આપણો સમય વ્યતીત થાય છે, આપણું અણમોલ માનવ જીવન જે પ્રભુ પ્રદત્ત ગિફ્ટ છે એ પણ વ્યતીત થાય છે, નકામું જાય છે. આપણે આવું જીવન જીવવાનું નથી. આ જીવન પશુતુલ્ય કહેવાય, ખાવું પીવું અને સૂઈ જવું, અને જાગતિક જીવન માટે દોડાદોડી કરવી એને માનવ જીવન ન કહેવાય. માનવ જીવન તો ઉર્ધ્વને પામવા માટે સર્જાયું છે, ઉર્ધ્વીકરણ માટે છે. માનવને એટલી ક્ષમતા પ્રભુએ આપી છે કે પોતાનું સારા સાર, સારું નરસું, સાર અને અસાર નક્કી કરી શકે. એટલું નક્કી કર્યા પછી ભગવાન એને મદદ કરે છે. સમય આપણો વ્યતીત થઈ ગયો, પરંતુ કદી અંદર દ્રષ્ટિ ના કરી, આપણા આંતર જગતમાં દ્રષ્ટિ ના કરી. ખૂબ મોટી ભૂલ કરી કે જ્યાં છલોછલ ભરેલો, ઉભરાતો, ઢોળાઈ જતો, રત્નને જડેલો અમૃત કળશ છે, કે જે રત્નથી જડિત તો છે પણ એમાં અમૃત ભર્યું છે, એવો અમૃત કળશ છે, જેના પાનથી સાચી તૃપ્તિ થાય છે, નહીં કે ધનથી, નહીં કે પદથી, નહીં કે પ્રતિષ્ઠાથી, થાય છે અમૃત કળશના પાનથી સાચી તૃપ્તિ થાય છે, જે શાશ્વત તૃપ્તિ આપે છે, શાશ્વત શાંતિ આપી શકે છે. એ આપણું યથાર્થ ધામ છે, એ આપણું ઉદ્ગમ સ્થાન છે, એ જ આપણું ગંતવ્ય છે, એ જ આપણું પ્રાપ્તવ્ય છે. તેની ઉપેક્ષા કરીને, એને કારણે જ આપણે આ જાગતિક યાતનાઓ ભોગવી. પરંતુ ના, નિરાશ થવાની જરૂર નથી, એનો પણ રસ્તો છે. પરમ ચૈતન્યના અનુગ્રહથી, પરમાત્માના અનુગ્રહથી, માં જગદંબાના અનુગ્રહથી, ભગવાન રમાનાથ, માં રમાંબાના અનુગ્રહથી આંતરદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને આ થતા જાગતિક જીવનના જન્મ જન્માંતરના ધક્કા ધક્કી અને સુખના આભાસોની પાછળ દોટ મૂકીએ છીએ આપણે. અને જે દુઃખોને આપણે આમંત્રિત કરીએ છીએ એ દુઃખોથી છૂટી જવાશે. આભાસોની અંદર જીવન જીવીએ છીએ મૃગજળ જેવું, પણ એ આભાસોમાંથી પણ આપણે મુક્ત થઈ શકીશું. અને યથાર્થ જગતની અંદર, આંતર જગતમાં સ્થિર થવાશે. પ્રતિબિંબો તરફ નહીં, પ્રતિબિંબ તરફ આપણે જવાનું નથી, યથાર્થ બિંબ તરફ વળાશે. જે યથાર્થ બિંબ છે એના તરફ જ વળી શકીશું અને આપણા જીવનનું કલ્યાણ શરૂ થશે, ઉર્ધ્વની યાત્રા શરૂ થશે. ધારો કે સરોવરની અંદર સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે, તો એ પ્રતિબિંબથી બિંબ તરફની યાત્રા થઈ. આપણે પ્રતિબિંબ નથી જોવું, પ્રતિબિંબ છે તો બિંબ છે જ. સરોવરની અંદર પ્રતિબિંબ સૂર્યનું છે તો એ બિંબ હોવાનું જ, એટલે આકાશમાં સૂર્ય છે જ. તો આપણે પ્રતિબિંબ નહીં, પણ આપણે યથાર્થ બિંબ તરફ, એટલે કે આપણા યથાર્થ ગંતવ્ય તરફ, આપણા પ્રાપ્તવ્ય તરફ આપણા ગૌરીશંકર તરફ, આપણા એવરેસ્ટ તરફ, આપણા ઉર્ધ્વીકરણ તરફ, આપણા મુક્ત ઉડયન તરફ, આપણી શાશ્વત શાંતિ તરફ અને આપણા શાશ્વત આનંદ અને એનાથી ઉચ્ચ સ્તરીય પ્રેમ તરફ આપણે વળી શકીશું. માં જગદંબાનો સાથ સહકાર, ભગવાન રમાનાથ માં રમાંબાની કૃપાથી આ બધું જ શક્ય છે. આપણે સંકલ્પ કરીએ એ શક્તિ પુરશે, આપણે શ્રદ્ધા રાખીએ એ દ્રઢ શ્રદ્ધા કરાવશે, આપણે આંશિક સમર્પણ કરીએ એ ટોટલી સમર્પણ કરાવશે. પ્રેરણા નંબર 370. વન વગડામાં વેણું વગાડે વનમાળી, સામે ઊભી ગોપી જ્યોતિ જ્યોતિ રહી. વાંસનો ટુકડો વાંસળી બની અધરો પર આરૂઢ થયો. મદમત્ત અવસ્થામાં અહોભાગ્ય માને ગણકારે નહીં બીજાને, બાલ ગોવિંદને ભોળવીને અહંકારે મતિ ભ્રષ્ટ થયો. લલિત ત્રિભંગ અવસ્થાના ગીતમાં વિવેક વિસ્મૃત બન્યો, અશ્રુ ટપકે અંતર ઝંખે, અમને વિસારી બેઠો ગોપાલ. વેણુએ ઉત્તર વાળ્યો, તને ખ્યાલ નથી જરે મેં શું શું વેઠ્યું. કઠિયારાએ મને કાપી, અગ્નિ પરીક્ષાથી ગ્રંથિ કાપી, અહમ વિલય કરી રિક્ત બનાવી, રંધ્રો કર્યા ઘોર તપસ્યાને અંતે અધર પર આરૂઢ બની. મધુર ઉચ્છવાસે રંધ્રો થકી મધુર સ્વર લહેરી વહેતી કરી. ભાગ્યની રેખા ભૂંસાય વાંસનો ટુકડો બનશે બની. પૂજ્ય ભાઈ બંસી વિશે વાત કરે છે, બહુ મસ્ત છે, દિલને ટચ કરી જાય એવી છે. પ્રેરણાની શરૂઆતમાં તો વન વગડામાં વેણું વગાડે વનમાળી. વન વગડામાં, વનની અંદર, વનમાળી, વનનું માળી ભગવાન કૃષ્ણ વેણું વગાડે છે. એની સામે ઊભી ગોપી જ્યોતિ જ્યોતિ જ રહે છે. ગોપીના દિલની વ્યથા છે. આ વાંસનો ટુકડો વાંસળી બની અધરો પર આરૂઢ થયો. ગોપીને ઈર્ષ્યા થાય છે, જેલસી થાય છે. આ વાંસનો ટુકડો માત્ર વાંસળી બની ગયો અને કૃષ્ણના અધર પર, ઓષ્ઠ પર આરૂઢ પણ થઈ ગયો. મદ મત અવસ્થામાં અહોભાગ્ય માને ગણકારે નહીં બીજાને. આ વાંસનો ટુકડો તો મદ મત બની ગયો, અભિમાની બની ગયો. મદ મત અવસ્થાની અંદર પોતાનું અહોભાગ્ય માને છે અને બીજાને તો જાણે ગણતો જ નથી. બાલ ગોવિંદને એણે ભોળવી લીધો, બાલ ગોવિંદના અધર પર આરૂઢ થઈ ગયો. એને અહંકાર આવી ગયો ને અહંકારે આ વાંસના ટુકડાની મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ. ભૂલો લલિત ત્રિભંગ અવસ્થાના ગીતમાં, જ્યારે ત્રિભંગ અવસ્થામાં, પૂજ્ય ભાઈ કહે છે ને બ્લ્યુ બોય ઓફ ધ વૃંદાવન, સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ રિવર યમુના વિથ હિઝ ક્રોસ લેગ્સ એન્ડ ફ્લ્યુટ ઓન હિઝ લિપ્સ, આ લલિત ત્રિભંગ અવસ્થા. સુંદર સરસ મજાની ત્રણ જગ્યાએથી વળેલા હોય એવા કૃષ્ણની અવસ્થા. એક તો ક્રોસ લેગ્સ, કમરથી વળેલા અને ગરદનથી વળેલા. આ લલિત ત્રિભંગ અવસ્થાના ગીતની અંદર વાંસનો ટુકડો તો વિવેક જ ભૂલી ગયો, વિવેક વિસ્મૃત બની ગયો. આંખમાંથી આંસુ વહે છે, અંતર ઝંખે છે કૃષ્ણને, પણ અમને તો વિસારી બેઠો ગોપાલ. ભલે અમે તડપીએ, રડીએ, અમારું અંતર ઝંખે, પણ ગોપાલ અમને ભૂલી ગયો. આ વાંસનો ટુકડો જેના માટે સર્વસ્વ બની ગયો. ગોપીઓની સામે તો કૃષ્ણ જોતો પણ નથી. આ ગોપીના હૃદયની વ્યથા, જેની અંદર થોડી જેલસી, જલન ભળી છે વેણુ માટે. વેણુને વાંસનો ટુકડો જ કહે છે, વેણુ કહેવા પણ તૈયાર નથી. વેણુએ ઉત્તર વાળ્યો, તને ખ્યાલ નથી જરાય. ગોપીને વેણુ કહે છે, તને સહેજ પણ ખ્યાલ નથી, મેં શું શું બેઠ્યું, મારા પર શું શું સંસ્કાર થયા, કેટલી પરીક્ષાઓમાંથી, કેટલા હર્ડલ્સમાંથી, કેવી કેવી રીતે હું પસાર થઈ. ઇટ મીન્સ કે વાંસનો ટુકડો પસાર થઈને વેણુ બન્યો. મેં શું શું બેઠ્યું તને સહેજ પણ કલ્પના નથી. પેલા તો વાંસની અંદરથી કઠિયારાએ મને કાપી નાખ્યો, પછી વાંસના ટુકડામાં થોડા થોડા અંતરે ગ્રંથિઓ હોય, ગાંઠો હોય. અગ્નિ પરીક્ષાથી ગ્રંથિ કાપી, અગ્નિ પરીક્ષાથી ત્યાં અગ્નિ લગાડી લગાડીને એક ગાંઠો કાપી નાખે. અહમનો વિલય થયો, અહમ ગયો, ગાંઠો ગયો, રિક્ત બનાવી, એને પોલી બનાવી નાખી. માંસનો ટુકડો પોલો બને ગયો. રંધ્રો કર્યા, એમાં સાત સાત કાણા પાડ્યા, રંધ્રો કાણા પાડ્યા. ઘોર તપસ્યાને અંતે અધર પર આરૂઢ બની, આટલી મોટી ઘોર તપશ્ચર્યાને અંતે હું કૃષ્ણના ઓષ્ઠ પર વાંસના ટુકડામાંથી વાંસળી બનીને એના અધર પર હું આરૂઢ બની. એના મધુર ઉચ્છવાસે, કૃષ્ણના મધુર ઉચ્છવાસ છે, રંધ્રો થકી મધુર સ્વર લહેરી વહેતી કરી, જે કાણાઓ છે સાથ, એના દ્વારા, એના મધુર ઉચ્છવાસ છે, મધુર સ્વર લહેરી, મીઠી મીઠી સ્વરની લહેરીઓ વહેતી કરી ભગવાન કૃષ્ણએ મારા ભાગ્યની રેખા ભૂંસાઈ ગઈ. જે વાંસનો ટુકડો હતો એ આટલી બધી પરીક્ષા પછી વાંસળી બની ગયો. વાંસનો ટુકડો બંસી બને. વિધિના વિધાનને ભગવાન બદલી શકે છે, ભાગ્યને બદલી શકે છે. એ અહીંયા બતાવે છે કે વાંસનો ટુકડો આટલી બધી પરીક્ષા પછી, પેલા તો કઠિયારાએ કાપ્યો, પછી અગ્નિ પરીક્ષાથી એની ગ્રંથિઓ કાપી, અગ્નિ લગાડી લગાડીને અહમ વિલય થઈ ગયો, ગ્રંથિઓ જતી રહી, રિક્ત ખાલી પોલો બની ગયો. એની અંદર સાત સાત રંધ્રો કર્યા. આ ઘોર તપસ્યાને તો અંતે બીજું શું, અંતે એને અધર પર મને આરૂઢ બંસી રૂપે કરી. એના મધુર ઉચ્છવાસથી, એના મીઠા મધુરા ઉચ્છવાસથી, કૃષ્ણના ઉચ્છવાસથી, રંધ્રો થકી, એ કાણાઓ થકી કૃષ્ણએ જ, ભગવાન કૃષ્ણએ જ મધુર સ્વર લહેરીને વહેતી કરી. મારી ભાગ્યની રેખા જે હતી ને વાંસના ટુકડાની, એ એણે ભૂસી નાખી. વિધિના વિધાન પણ બદલી નાખ્યા. મારી ભાગ્યની રેખા ભૂસાઈ ગઈ અને વાંસનો ટુકડો હતો એમાંથી હું વાંસળી બની ગઈ. જરા વિચાર તો કર, કેટલી કેટલી પરીક્ષામાંથી હું પસાર થઈ, કેટલું કેટલું મારા પર વીત્યું. આ વાંસળી ગોપીને કહે છે. ત્યારે મને કૃષ્ણના અધર પર સ્થાન મળ્યું છે. બહુ નજીક હોય ને ભગવાનની, ખૂબ નજીક હોય ને, એની ખૂબ પરીક્ષા હોય છે. કેટ કેટલી યાતનાઓમાંથી, કેટ કેટલા સ્ટ્રગલમાંથી પસાર થાય છે, પણ આ કોઈ પનિશમેન્ટ નથી, અપલિફ્ટમેન્ટ છે. ભગવાન કદી કોઈને પનિશમેન્ટ કરતો નથી, એનું ઉર્ધ્વીકરણ ઈચ્છે છે અને ઉર્ધ્વીકરણ કરે છે. આ વાંસના ટુકડાની આટલી બધી પીડા પણ એને પનિશમેન્ટ નહોતું, એને કૃષ્ણના અધર પર જવાનું હતું. ત્યાંથી મીઠા સુરો વહાવાના હતા. માટે તો એને ગ્રંથિઓ રહિત કરી, રંધ્રો પાડી, પોલી બનાવી અને વાંસના ટુકડાને વાંસળી બનાવી, જે બહુ નજીક હોય ને એની બહુ પરીક્ષા હોય છે. ત્યારે આપણે પેલી ગોપીની જેમ જેલસ થવાની જરૂર નથી. વિચારવું જોઈએ કે આને શું શું પસાર થવું પડ્યું, કેવું કેવું પસાર થવું પડ્યું જ્યારે પ્રભુની આટલા નજીક છે. પ્રભુ એમ જ નજીક નથી લેતા, સિલેક્ટ કરીને લે છે, પોતે લે છે. એમાં જીવ કશું કરતો નથી, પણ એનું જીવન ગજબની યાતનાઓથી ભરપૂર હોય છે. પણ આ યાતનાઓને અંતે એનું ગજબનું ઉર્ધ્વીકરણ થાય છે. ઘોર શ્યામલ રાત્રિ પછી સ્વર્ણિમ પ્રભાત થાય છે, નવું જ જીવન મળે છે. પ્રેરણા નંબર 318. પરમ ચૈતન્યના વિધાનને સહર્ષ સ્વીકારીએ, એ જ સર્વોત્તમ શરણાગતિ છે. શરણાગતિ એ કોઈ નિર્બળતાની નિશાની નથી, પરંતુ આત્યંતિક ત્યાગ અને અહમની યજ્ઞ આહુતિ છે. એનાથી ઉચ્ચતમ સામર્થ્ય કયું હોય? શરણાગતિ એ અહમને ઓગાળવાનો અમોઘ ઉપાય છે. શરણાગત નિર્બળ નથી બનતો, પરંતુ અહમને આત્યંતિક નિવૃત્તિથી અનંતમાં લીન થતા સામર્થ્યવાન છે. આપણે કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ પ્રસંગ માટે, જીવનના કોઈ પણ પોઈન્ટ કે ટર્નિંગ પોઈન્ટ્સ માટે પરમ ચૈતન્યનું જે વિધાન છે એને સહર્ષ સ્વીકારી લઈએ, જે એ ઈચ્છે છે એ સ્વીકારી લઈએ, એની સામે વિરોધ વ્યક્ત ના કરીએ, એના કાર્યની અંદર વ્યવધાન રૂપ ન બનીએ. એમની ઈચ્છામાં જ આપણી ઈચ્છા ભેળવી દેવી, એ જ સર્વોત્તમ શરણાગતિ છે. આપણે અલગ નથી, આપણી ઈચ્છા એનાથી અલગ નથી. બસ એની ઈચ્છા, એ જ આપણી ઈચ્છા. જીવનમાં કોઈ સ્ટ્રગલ રહેતું નથી, કોઈ ટેન્શન રહેતું નથી. ભગવાન સિવાય બીજા કોઈને પામવાની કે મેળવવાની વસ્તુ પણ રહેતી નથી. ક્યાંય કંઈ જ બચતું નથી, કારણ કે સર્વત્ર ચૈતન્યનું વિધાન જ કામ કરી રહ્યું છે. કણે કણે, ક્ષણે ક્ષણે, પડે પડે એ પરમ ચૈતન્ય, પરમાત્મા, પરમેશ્વર, પરમ સત્તા માં પોતે જ વિચરણ કરી રહી છે. અને એ જ દરેક કાર્યને દરેક ક્ષણે પ્રેરિત કરી રહી છે. એ કોઈને પનિશમેન્ટ નથી કરતી, અપલિફ્ટમેન્ટ કરે છે. કોઈને નીચે નથી પાડતી, ઉર્ધ્વીકરણ કરે છે. એ નિષ્ઠુર બનીને ઉભી જોયા નથી કરતી, એને પોતાના ઉર્ધ્વીકરણની અંદર પોતાના જે છે, પોતાના જે બાળકો છે, સંતાનો છે, ભક્તો છે, એના ઉર્ધ્વીકરણમાં રસ છે. એના સુખ દુઃખ એ માત્ર જોયા નથી કરતી, એ કઠોર નથી, નિષ્ઠુર નથી. એના સુખ દુઃખમાંથી ઉગારવાનો પ્રયત્ન કરે છે. પંખમાંથી ઉચકીને એ પંકજ બનાવે છે. માં નીચી નમીને ઉત્સવોના દિવસો દરમિયાન બાળકને નજીક આવીને ઉચકી લે છે, એનું ઉર્ધ્વીકરણ કરે છે. આપણી ઈચ્છા તો એવી છે કે આપણે ભૂતકાળ નથી જાણતા, ભવિષ્યની ખબર નથી, આપણી દ્રષ્ટિ લિમિટેશન વાળી છે, આપણો તર્ક લિમિટેશન વાળો છે, આપણી બુદ્ધિ લિમિટેશન વાળી છે. सर्वव्यापे सर्वज्ञ જન્મ જન્માંતરને સાથી આપણી માં જગદંબા છે. આપણું ભલું બુરું એની દ્રષ્ટિમાં છે, આપણું ભૂત આપણું ભવિષ્ય એ બધું જાણે છે, અને જે એની ઈચ્છા છે એ ઈચ્છા આપણા કલ્યાણની છે. તો એની ઈચ્છાને આપણે સહર્ષ સ્વીકારી લઈએ. આનું નામ જ શરણાગતિ છે. શરણાગતિ એ કોઈ નિર્બળતા નથી. નિર્બળ બનીને થાકીને મૂકી દઈએ છીએ, આપણે પહોંચી નથી વળતા માટે મૂકી દઈએ છીએ. ના, આ નિર્બળતા નથી, પરંતુ આત્યંતિક ત્યાગ, ગજબનો ત્યાગ. અને ઉચ્ચતમ સામર્થ્ય કયું હોય? જ્યાં અહમની યજ્ઞ આહુતિ છે, જ્યાં અહમ છે ને એ યજ્ઞની અંદર આહુતિ રૂપ બની જાય, ત્યારે એ આત્યંતિક ત્યાગ બને છે અને ઉચ્ચતમ સામર્થ્ય બને છે. અહમ બહુ ચીટકું છે, અહમને આપણે જુદો કરી શકતા નથી, અહમને આપણે ઓગાળી શકતા નથી. પણ શરણાગતિ છે એ અહમને ઓગાળવાનો અમોઘ અનિર્વચનીય અદ્વિતીય ઉપાય છે. શરણાગત આનાથી સબળ બને છે, નિર્બળ નથી બનતો. શરણાગતિ પણ પરમ સત્તાની જ છે, અન્ય કોઈની નહીં. પરંતુ અહમની આત્યંતિક નિવૃત્તિથી અનંતમાં લીન થવાય છે, અને આત્યંતિક નિવૃત્તિ અહમને શરણાગતિથી જ ઉત્પન્ન થાય છે. સર્વોત્તમ શરણાગતિ એની કૃપાથી જ થાય છે. કહેવાનું, હું તારે શરણે આવ્યો છું માં, મારું પાર્શિયલ સરેન્ડર હોય એને ટોટલ સરેન્ડર તું બનાવજે. મારે પાર્શિયલ શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધાની અંદર બળ તું પૂરજે. અહીંયા શરણાગતિ માની રહે છે, બળ એનું આવે છે. આપણે તો પાર્શિયલ કરી શકીએ છીએ, ટોટલ સરેન્ડર તો એ જ કરાવે છે, અને એટલે જ અહમની આત્યંતિક નિવૃત્તિ થાય છે. અહમની નિવૃત્તિ થતા શરણાગત નિર્બળ નથી બનતો, સબળ બને છે, અનંતમાં લીન થાય છે, અને એ સામર્થ્યવાન થાય છે, એ સમર્થ બને છે. અનંતમાં લીન થવું બહુ મોટી વાત છે, ઇઝી પ્રોસેસ નથી. અહમને ઓગાળવો ઇઝી પ્રોસેસ નથી. ભગવત કૃપાથી જ આ શક્ય છે, જગદંબાની કૃપાથી જ આ શક્ય છે. જ્યારે ચેતના એટલું ઉર્ધ્વીકરણ પામે, અનંતમાં લીન થવા જાય, ત્યારે પેલો શરણાગત છે ને એ નિર્બળ બનવાને બદલે સબળ બને છે, સમર્થ બને છે, સામર્થ્યવાન બને છે.